તારીખ 26/8/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 5 સળંગ પ્રવચન નંબર 18
શક્તિ સંપન્ન આત્મા કેવી કેવી શક્તિઓ શુદ્ધ પરિણમન કાળે કામ કરે છે એનું અહીંયા વર્ણન છે. કારકરૂપ શક્તિઓ છે, કાર્ય થવામાં કારકરૂપ શક્તિઓ છે, એમાં કર્તા શક્તિ અને કર્મશક્તિનું વર્ણન થયું. હવે કરણ શક્તિ, કરણ એટલે સાધન. આત્મા શુદ્ધ પરિણામે પરિણમે એટલે પોતાના સ્વરૂપના સિદ્ધાંત જ્ઞાન આચરણ વગેરે શુદ્ધ પર્યાય પરિણમે, જેને ધર્મ કહેવામાં આવે છે અથવા જેને કાર્ય સિદ્ધિ કહેવામાં આવે છે. એવા નિજ કાર્યની સિદ્ધિમાં કારણ કોણ છે એનું અહીંયા ખુલાસો આવી જાય છે કે આત્મામાં રહેલી જે સાધન શક્તિ છે તે કારણ છે. સમયસારમાં તો એની વ્યાખ્યા એવી લીધી છે કે ઉત્કૃષ્ટ સાધન પણામયી કરણ શક્તિ સાધકતમ. સાધન વધારે સારું સાધન અને સૌથી ઉત્તમ સાધન, એમ જો સાધનના ઉત્તરોત્તર ભેદ લઈએ તો આત્મામાં જે સાધન શક્તિ છે, કરણ શક્તિ છે, તે જ ઉત્તમ સાધન છે. તેથી આત્માએ પોતાનું કાર્ય કરવા માટે બાહ્ય સાધન મેળવવાની આપૂર્તામાં રહેવા દેવું નથી. આમ સમાધાન થાય છે.
બરોબર,
આપૂર્તા નહીં થવા માટે આ સમાધાન થાય છે. પરાધીન બુદ્ધિથી, મિથ્યા બુદ્ધિથી, અનાદિથી જીવને એવો ભ્રમ છે કે અમુક અમુક સાધન મળે તો મારું કાર્ય થાય અને અમુક સાધન ન મળે તો હું કાર્ય કેવી રીતે કરી શકું. બીજા સાધન વિનાનો હું પાંગળો છું એવો જીવ અનુભવ કરે છે પોતાના સ્વરૂપના અજ્ઞાનને કારણે.
બરોબર,
સ્વરૂપમાં રહેલું જે ઉત્કૃષ્ટ સાધન પોતે જ શક્તિ સ્વરૂપે છે, એનું સ્વરૂપ જ્ઞાન થતાં તેને બાહ્ય સાધન શોધવાની આકુલતા રહેતી જ નથી. તર્ક થઈ શકે એવું છે કે તો પછી મુનિઓ મોક્ષનું સાધન કરવા, મોક્ષ માર્ગમાં તો છે, મોક્ષનું સાધન કરવા સર્વસંગ પરિત્યાગ કરીને જંગલમાં શા માટે જાય છે? એમનો જે ભાવ છે એને લઈને મોક્ષ થાય તો બધા જેટલા જાય એને થઈ ચૂકવો
જોઈએ. જંગલમાં
ગ્રહલિંગીને થવો જોઈએ અને એ મુનિરાજ ભાવલિંગી સંત જંગલમાં ગયા હોય એને ઉપાડીને કોઈ બીજે વસ્તીમાં ફેંકે પણ એનો મોક્ષ અટકી જવો જોઈએ. સ્વસ્ત્રપણા અને નિર્વસ્ત્રપણામાં એવો તર્ક કર્યો હતો કે નિર્વસ્ત્ર હોય છે તો કોઈ પરાણે એમના ઉપર વસ્ત્ર નાખી દે તો એમના ધ્યાનમાં તે વસ્ત્રના શરીર સ્પર્શથી દોષ ઉત્પન્ન થતો નથી. કેમ શરીર ઉપર વસ્ત્ર આવ્યું તો ઉત્સર્ગ છે, એ વસ્ત્રની ની ઈચ્છા કરે તો દોષ થાય. જેને ઈચ્છા નથી છતાં આવી પડે તો એને પરેશાન છે, એને ઉત્સર્ગ છે. ખરેખર એને નાખ્યું એટલે કોઈ એક તરફથી થયેલો ઉપસર્ગ છે. એ ઉપસર્ગ પ્રત્યે એમને રુચિ હોય તો એને ઉપસર્ગ કેમ કહેવાય? તો એમનો મનભાવ તો વિષય કહેવાય.
બરોબર.
આમ સામાન્ય સંસારી જીવને તો વસ્ત્રાદિ છે એનો મનનો વિષય થાય છે, સ્પર્શનો વિષય થાય છે, રૂપનો વિષય થાય છે, દેખાવનો વિષય થાય છે. અને મુનિને તે જ ઉપસર્ગ થાય છે. કોઈ કરે તો પોતાની મેળે તો અંગીકાર કરે નહીં, પણ કોઈ કરે તો એને ઉપસર્ગ થાય છે. તેથી પરપદાર્થ સાધન છે એમ બનતું નથી. જો પરપદાર્થ સાધન છે એમ નથી તો પરપદાર્થ સાધકતમ નથી તો બાધકતમ પણ નથી. એ પણ સિદ્ધ થાય છે આપોઆપ. પોતાનો સ્વભાવ ભાવ શક્તિ જ સાધકતમ છે અને પોતાનો જ વિભાવ બાધક છે. સાધક બાધક ભાવ તો પોતાના જ પરિણામમાં છે. બાહ્ય પદાર્થ ઉપર તો નિમિત્તનો ઉપર તો આરોપ કરવામાં માત્ર આવે છે. અહીંયા તો એવો અર્થ અંગીકાર કરવા જેવો છે કે આત્મામાં કરણ શક્તિ છે. એ કરણ શક્તિથી સ્વરૂપનું સાધન થાય છે. તેથી મારે મારું સાધન મારા સ્વભાવના આધારે કરવા યોગ્ય છે. મારા બીજા સાધનની અપેક્ષામાં નહીં જતા સ્વરૂપ સાધનનો ઉપયોગ કરીને, સ્વરૂપ શક્તિનો જ ઉપયોગ કરીને કાર્ય સિદ્ધિ કરવા જેવી છે. એમ પોતાના પરિણામ સ્વરૂપ આશ્રિત રહે અને સ્વરૂપથી બહાર ન જાય એ શક્તિઓના જ્ઞાનની ફલશ્રુતિ છે. આત્મજ્ઞાનનો વિષય છે ને, આત્મામાં રહેલી શક્તિઓનું જ્ઞાન કરતા આત્મજ્ઞાન ઉપજે. આત્મજ્ઞાન ઉપજે એમાં એનું ફળ શું? કે આત્માના પરિણામ આત્મામય રહે અને આત્માના પરિણામ આત્માથી બહાર ન જાય, પર વિષય પ્રત્યે ન જાય, પર પદાર્થ પ્રત્યે ન જાય. એવું ક્યારે બને કે સ્વરૂપ જ કોઈ એવું હોય કે જેનું સાધન પણ એના પોતામાં જ હોય ને એને બાહ્ય સાધનની જરૂર પડતી ન હોય. તો જો આત્માને બાહ્ય સાધનની જરૂર પડતી હોય ને તો જ એની કાર્ય સિદ્ધિ થતી હોય, તો આત્માને બાહ્ય પદાર્થ પ્રત્યેના પરિણામ બંધ કરી શકાય નહીં, બંધ થઈ શકે નહીં, ને આત્મા સ્વરૂપસ્થ સ્થિર ઉપયોગે રહી શકે નહીં. આ પરિસ્થિતિ ઊભી થાય. અહીંયા તો ન્યાયથી એ વાત લીધી છે કે જો આત્મામાં કરણ શક્તિ ન હોત તો, કરણ વિના એટલે, જો આત્મામાં કરણ શક્તિ ન હોત તો પરિણમન વડે, જે કરણના પરિણમન વડે, કરણરૂપ સાધનના પરિણમન વડે જે સ્વરૂપનું સાધન થાય છે તે ન થાત. એનામાં જે શક્તિ નથી તેનામાં તે કાર્ય કેવી રીતે થાય? તેનામાં તે કાર્ય થઈ શકે નહીં. જેનામાં જે કાર્ય કરવાની શક્તિ નથી તેનામાં તે કાર્ય થઈ શકતું નથી. તર્ક તો લોકો એવું આપે છે, શક્તિની ચર્ચા ચાલે છે ત્યારે, કે એક વૃદ્ધ માણસ છે એ લાકડીના ટેકે ચાલે છે અથવા લાકડીના ટેકે ઊભો રહી શકે છે. તો લાકડીએ એને ઊભા રહેવામાં મદદ કરી કે ચાલવામાં મદદ કરી કે નહીં? જો લાકડી ન હોય તો એ ઉભો રહી શકતો નથી કે ચાલી શકતો નથી, પડી જાય છે. માટે એના આ કાર્યની અંદર લાકડી સાધન ખરી કે નહીં, કેમ કરશો? એ લાકડીથી ઉભો રહી શકે છે કે ચાલી શકે છે એમ એમ સૂચવે છે કે એનામાં એટલી જ શક્તિ છે. એટલી જ શક્તિ છે એ એનું માપ બતાવે છે. પરંતુ એવું નથી કે એટલી શક્તિ પણ ગુમાવી દે તો લાકડી એને ઉભો રાખે એવું બને. ચશ્માના નંબર છે આત્માને જોવાની શક્તિ, ક્ષયોક્ષમ ચક્ષુ દર્શન ઉપયોગ. તો જે નંબર પ્રમાણે છે એમાં ચશ્મા જોવામાં, એ નંબરના ચશ્મા જોવામાં મદદ કરે શકે. નિમિત્તાધીન દ્રષ્ટિવાળા નિમિત્ત પ્રધાનતાથી એવું જોવે છે કે એનાથી કામ થાય. ઉપાદાનની પ્રધાનતાવાળા અથવા નિજ શક્તિને જોનારા એમ જુએ છે કે એટલી ચક્ષુ દર્શન ઉપયોગની શક્તિનું એ માપ છે, નંબર છે એનું, શક્તિ પ્રગટ શક્તિનું એ માપ એટલું એ જોઈ શકે છે. એથી જ્ઞાતિક જોઈ શકતો નથી એમ. બરાબર, કયા દ્રષ્ટિકોણથી જોવું, કોઈ પણ પ્રસંગને કયા દ્રષ્ટિકોણથી મૂલવવો, કયા દ્રષ્ટિકોણથી એનું મૂલ્યાંકન કરવું કે જોવું, એ પણ એક બહુ સમજવા જેવો વિષય છે. નહીતર અર્થનો અનર્થ થાય એક જ વાતને જુદી જુદી દ્રષ્ટિએ જોવામાં લાભ નુકસાનનો સવાલ. જો ઊંધી દ્રષ્ટિકોણથી જોવે તો એને નુકસાન થાય, અને સવા દ્રષ્ટિકોણથી જોવે તો એને નુકસાન થાય પણ લાભ થાય. આ સાધન છે એ બહુ મોટી સમસ્યા છે જગતમાં. સાધન છે
સમસ્યા
છે એ બહુ મોટી સમસ્યા છે આ જગતમાં. એ કઈ સાધન જોઈએ તો અહીંયા ભગવાન એમ કહે છે કે જો તારા સ્વરૂપમાં તારું કાર્ય સિદ્ધ કરવા માટે, તારી કાર્યની સિદ્ધિ માટે અથવા સિદ્ધ દશા માટે, તારી સિદ્ધ દશા માટે પરિપૂર્ણ શુદ્ધ કાર્ય થયું ને એનું ઉત્કૃષ્ટ સાધન તારા સ્વરૂપમાં જ છે. તું પોતે જ એ સાધક સ્વરૂપે, સાધન સ્વરૂપે છો. કોઈના સાધનની તને અપેક્ષા નથી. માટે તારી દીનતાના પરિણામ છે બંધ કર, અને કોઈની અપેક્ષા વાળા પરિણામથી જે તને અસમાધાન, દુઃખ, આકુલતા અને પરાશ્રિત ભાવ થાય છે એ બધા પરિણામ તારે કરવાના રહેતા નથી. તારી સિદ્ધિ માટે કાંઈ તારે કરવાનું રહેતું નથી. તારા સ્વરૂપમાં સાધન છે એનો ઉપયોગ કરવાનું રહે છે, અને એ ઉપયોગ તે એનો સ્વીકાર કરવો, એનું જ્ઞાન કરવું અને તે મય થઈને રહેવું, એને શ્રદ્ધા જ્ઞાન ને આચરણ કહેવામાં આવે છે.
ઉત્કૃષ્ટ કહીને બીજું કઈ છે પાછું
નહીં, અનુત્કૃષ્ટ બીજું સાધન છે એમ પણ નથી. ભાઈ આ સંવરનો ઉત્કૃષ્ટ ઉપાય ભેદ જ્ઞાન છે.
બરોબર,
તો સંવરનો ઉત્કૃષ્ટ ઉપાય ભેદ જ્ઞાન છે તો અનુત્કૃષ્ટ ઉપાય કોઈ બીજો પણ છે
એમ
એમ નથી. અહીંયા ઉત્કૃષ્ટનો અર્થ એકમાત્ર એમ લેવું, આ સિવાય બીજું કાંઈ નહીં પણ એકમાત્ર એમાં નથી. સમયસારમાં એનો અર્થ એવો છે ઉત્કૃષ્ટ સાધક, સાધકતમ એટલે ઉત્કૃષ્ટ સાધન એવો અર્થ કર્યો છે. વ્યાખ્યા સમયસારની અંદર હિસાબ થી થોડી વધારે સારી છે. બહુ ટૂંકી વ્યાખ્યા કરે છે દીપચંદજી. ભાવના ભવનના એટલે ભાવના થવાના સાધકતમપણામયી એટલે ઉત્કૃષ્ટ સાધકપણામયી ઉગ્ર સાધનપણામયી કરણ શક્તિ, આટલી વ્યાખ્યા છે. ભવતા ભાવના ભવત ભાવ ભવન સાધકતમ સાધકતમ મયી કરણ શક્તિ આટલી વ્યાખ્યા છે. એટલે જે ભાવ થાય, ભવ તો થતો જે ભાવ, જે ભાવ થાય તેનું સાધન કોણ? આત્મામાં સિદ્ધ દિશાનો ભાવ ઉત્પન્ન થાય તેનું સાધન કોણ? આત્મામાં સમ્યક દર્શનનો ભાવ ઉત્પન્ન થાય, ધર્મ ભાવ ઉત્પન્ન થાય એ ધર્મનું સાધન કોણ? એ ધર્મનું સાધન પોતાનું સ્વરૂપ છે, સ્વરૂપમાં રહેલી શક્તિ છે. એટલે સ્વરૂપ જ પોતે સાધન છે, સાધક પણ પોતે, સાધન પણ પોતે, સાધનાર પણ પોતે અને સદાનાર પણ પોતે, બધું પોતાનું આવે છે. ક્યાં એને બહાર જવું પડે એવું નથી. અને જો એમ ન હોય તો આત્મા બહાર જ એને કોઈ ને કોઈ સાધન ગોતવાના પરિણામમાંથી રહેવું પડે, અને તેથી એને બાહ્ય પરિણામ, બહિર્મુખ પરિણામ બંધ કરી શકાય નહીં એવી પરિસ્થિતિ જ રહે, બીજી પરિસ્થિતિ રહે નહીં. એ તો સમજી શકાય. આત્મા તરફ જાય, આત્મામાં એવી શક્તિ છે, આત્મામાં આવી શક્તિ છે, જેમ કે આ સાધક શક્તિ, સાધન શક્તિ લઈએ તો મારું સાધન, મારા કાર્યનું, ધર્મનું સાધન બહાર નથી. મારા આત્મામાં છે તો પરિણામ આત્મામાં લઈ જ મને રહ્યા ને, જ્ઞાન જ્ઞાન આદિ પરિણામ એને આત્મામાં. શ્રદ્ધા કરવા માટે શું સાધન, જ્ઞાન કરવા માટે શું સાધન, ચારિત્ર કરવા માટે શું સાધન? કોઈ બાહ્ય સાધનનું કારણ આમાં નથી, પોતે જ સાધન સ્વરૂપે છે. એમ સ્વરૂપમાં પરિણામ મગ્ન થાય, સ્વરૂપમાં એકાગ્ર થાય એવું જ શક્તિઓથી આત્માનું સ્વરૂપ જાણવામાં આવે છે. આત્માનું સ્વરૂપ જાણવા માટે શક્તિઓ છે ને, સ્વરૂપમાં શું શું છે, મારું સ્વરૂપ કેવું છે એમ જાણવું છે. તો જે જે શક્તિઓથી મારું સ્વરૂપ કહેવામાં આવે છે એ શક્તિ અનુસાર જો મારું સ્વરૂપ જોવામાં આવે તો મારે પરિણામ બહાર લઈ જવાનું રહેતો નથી. આ સ્પષ્ટ થાય છે પ્રત્યેક શક્તિમાંથી, એ સ્પષ્ટ થાય છે કે પોતાનું સ્વકાર્ય કરવા માટે, નિજ કાર્ય કરવા માટે, કાર્ય સિદ્ધિ માટે આત્મા સર્વગુણ સંપન્ન છે, સર્વશક્તિ સંપન્ન છે. પરમાણુનું જરા પણ કાર્ય, એક અંશ પણ પરમાણુનું કાર્ય કરવા માટે આત્મામાં કોઈ શક્તિ નથી. તર્ક કર્યો છે રાજમલજી કળશ ટીકા લખતા, કે કોઈ એમ કહેશે કે આત્મામાં અનંત શક્તિઓ છે સંખ્યાએ, તો કોઈ એવી પણ શક્તિ હશે કે જે બીજા પદાર્થનું પણ કામ કરે, પરમાણુનું પણ કામ કરે એવી શક્તિ હશે, તેના પ્રત્યે સમાધાન આમ કે એમ કરીને સ્પષ્ટ કર્યું છે કે અનંત શક્તિઓમાં એક પણ શક્તિ એવી નથી કે જે પર પદાર્થનું કામ કરે. આવી ચોખવટ કરી છે, પર પદાર્થનું કામ કરવા માટે આત્મા અશક્ત છે, પાંગળો છે, કરી ન શકે એવી સ્થિતિ છે. અને સ્વનું સ્વરૂપભૂત કાર્ય કરવા માટે આત્મામાં સર્વશક્તિઓ, પૂરી શક્તિઓ છે, જરાય સામર્થ્યની કદાચ નથી. પણ એણે પોતાના સામર્થ્યને યથાર્થ પ્રકારે સ્વીકાર્યું નથી. ઉભો થઈ જાય, પ્રયાસનો નાશ થાય. જો એવી ઊંધી શક્તિ હોય કે બીજાનું પણ કાર્ય કરે તો બીજા એનું પણ કરે, તો બીજા એનો નાશ કરી નાખે. આત્માનું કાર્ય બીજા કરે તો આત્માનો નાશ પણ બીજા કરે એમ થાય. બીજી રીતે સરસ છે પ્રશ્ન, કે આ શક્તિઓ છે એટલે આત્મામાં સામર્થ્યના પ્રકારો બતાવ્યા છે. આત્મામાં સામર્થ્ય છે એના પ્રકારો બતાવ્યા છે અને કેવું કેવું કેટલું સામર્થ્ય છે એ બતાવ્યું છે એની અંદર. તો ખરેખર તો આત્માના સામર્થ્યનો જે સ્વીકાર છે એ આત્માના પરિણામ ઉપર અંતર્મુખ થઈને એકાગ્ર થવામાં વજન આપનાર કોઈ કારણ કોઈ સામે પરિસ્થિતિ હોય તો એ સામર્થ્યનો સ્વીકાર અને સામર્થ્યનું જ્ઞાન યથાર્થ પ્રકારે થવું તે છે. આત્માના પરિણામ ક્યાં વળે છે કે આત્મા જેનું વજન પરિણામ ઉપર હોય છે ત્યાં વળે છે. તપાસી જોવું આત્માના પરિણામ ક્યાં વળે છે, જીવના પરિણામ ત્યાં વળે છે કે જે જીવ પરિણામ જે પદાર્થનું વજન આવે છે તેના ત્યાં પરિણામ મળે છે, જેનું મહત્વ આવે છે જેનું વજન આવે છે ત્યાં પરિણામ મળે છે કે ના. ત્યાં વળે છે તો એવા વળે છે કે ત્યાંથી વાળવા બીજે હોય તો વાળી શકે નહીં. બરાબર છે, નવરાત્રીને બેસવું ક્યારે અને જોવું કે પરિણામ ક્યાં જાય છે, એટલું અવલોકન કરવા બેસવું જોઈએ પરિણામ ક્યાં ક્યાં જાય છે તો ખબર પડશે કે આત્માના પરિણામ ઉપર કયા પદાર્થનું વજન છે એ સમજાઈ જશે. આપવા પોતાને સમજાઈ જશે, કોઈને સમજાવવાની જરૂર નથી. તો અહીંયા આત્મામાં પરિણામ આવવા માટે આત્માનું વજન પડવું જોઈએ એ વાત તો ન્યાયથી નક્કી થાય છે. એ વજન ક્યારે પડે કે આત્માનું સામર્થ્ય જાણે ત્યારે.
બરાબર,
એ સામર્થ્ય જાણવાનું આ પ્રકરણ ચાલે છે.
શક્તિઓ
શક્તિઓનું પ્રકરણ છે એ આત્મામાં કેવું કેવું સામર્થ્ય છે, કેટલું સામર્થ્ય છે કે સાધન શક્તિ લીધી તો એનું સામર્થ્ય કેટલું કે અનંત ઉત્કૃષ્ટ લીધું ને, કે એ સાધન થવા માટે પોતે સાધકતમ પણા પૈ સાધકતમ પણા મય એકદમ ઉત્કૃષ્ટ અનંત સાધન એ શક્તિ પોતે શક્તિ સ્વરૂપે આત્મા જેમાં અનંત સાધનનું કારણ પડ્યું છે એટલું સામર્થ્ય છે. આત્મા ભલે પર્યાયમાં આવતો નથી, એ ગુરુજી બહુ સારો સ્પષ્ટ ન્યાય આપતા હતા. આત્મા ભલે એક સમયની પર્યાયમાં ત્રિકાળી આત્મા આવતો નથી પણ એક સમયની શ્રદ્ધા અને એક સમયની જ્ઞાનની પર્યાયમાં જેવડો ને જેટલો આત્મા સામર્થ્યવાન છે તેનું શ્રદ્ધાન તે સામર્થ્યનું શ્રદ્ધાન અને તે સામર્થ્યનું જ્ઞાન આવી જાય છે. અને જ્યારે સામર્થ્યનું શ્રદ્ધાન જ્ઞાન આવે છે, શ્રદ્ધાન જ્ઞાન સ્વરૂપની સન્મુખ થઈને સામર્થ્યની સન્મુખ થઈને ત્યારે એ પરિણામ ઉપર એટલું વજન આવે છે કે એ પરિણામ આત્મામાં લીન રહે છે, એ પરિણામ આત્મામાં ઝૂકી જાય છે, આત્મામાં હોઈ જાય છે અને આત્માથી બહાર જઈ શકતા નથી.
બરાબર,
અપૂર્વ અવસર ગાયો શ્રીમદજીએ. અપૂર્વ અવસરમાં અનેક પ્રકારના મુનિરાજના ઉપસર્ગની એવી બધી વાત કરી છે, ક્રોધમાન માયાની ધ્રોહ વાત કરી કે વંદે ચક્રી તથાપી નમળે માન જો દે જાય પણ માયા થાય ન રોગમાં. એમ નુકસાન જાય ને માણસને માયાચારી થાય છે પણ આ તો શરીર છૂટી જાય એવો પ્રસંગ આવે, એક રૂવાડે પણ માયા ન થાય એવી અનેક પ્રકારની ઉપસર્ગ પરિષદની વાતો મુનિરાજની કરી. પણ ખરેખર તો એ બીજાને સમજાવવા માટેની શૈલી છે. મુનિરાજનું પરિણમન તો સ્વરૂપમગ્ન એવું છે કે એ સ્વરૂપમગ્ન પરિણામને સ્વરૂપથી છોડાવવા માટે જગતમાં કોઈ દ્રવ્ય ભાવ છે જ નહીં, એને માટે તો વાળી શકે નહીં એને ત્યાંથી, એટલું વજન પીડ્યું છે એની અંદર. એ પરિણામને કોઈ વાળી શકે એવું બનતું નથી. એ તો જબરદસ્ત ચૈતન્યનો ચમત્કાર છે કે એ શક્તિ પ્રગટ થઈ. જ્યાં એ શક્તિ પ્રગટ થઈ, આત્માની સ્વરૂપભૂત શક્તિ પ્રગટ થઈ, પછી બધી એ શક્તિ પાસે બધી પરિસ્થિતિ બેકાર છે. એ શક્તિને તોડવા માટે બાકીની દુનિયા જગતની આખી પરિસ્થિતિ બિલકુલ બેકાર છે, વ્યર્થ છે. એવું અનંતુ સામર્થ આત્મામાં છે કે જગન્ય અંશે પ્રગટ થાય તો પણ, વજ્રપાત થાય તો પણ એ શ્રદ્ધાન બદલાય નહીં. સ્વરૂપમાં લીધું છે, નિર્જરા અધિકાર સપ્ત ભયનો વિષય લીધો છે, ત્યાં વજ્રપાત લીધો છે કે આખા જગતમાં ઉથલ પાથલ થાય. ખબર પડે કે આ પ્રલય થવાનો છે, દરિયો ફરી વળે છે, હવે મર્યાદા છોડી છે સમુદ્રે, તો કે કાંઈ વાંધો નહીં, મને કાંઈ વાંધો નથી. આ ભૂગવતા પૂરના પાણી દરિયાને આવે છે કે આવે છે, પાણી પાણીમાં આવે છે, આત્મામાં
નથી આવતા,
નહીં એવો વિષય છે. બાહ્ય પદાર્થો તો આત્માની બહાર જ છે, પણ આત્માના વિભાવ છે એ ખરેખર આત્માના દુશ્મન છે. એટલે તો ભગવાનનું નામ અરિયંતાણમ પાડ્યું છે, અરિયંત, નમો અરિયંતાણમ, અરી એટલે દુશ્મન. છતાં એની શક્તિ ચોથા ગુણ સ્થાને કેટલી હીણી થાય છે. અને ચૈતન્યનો ચમત્કાર શું કામ કરે છે કે ચોથા ગુણ સ્થાને ચારે ધ્યાન, ચાર ધ્યાનમાંથી જે બે માથા ધ્યાન છે, તરુણ ધ્યાન તો વર્તે છે, શુક્લ ધ્યાન ઉપરની શ્રેણીનો વિષય છે, પણ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન માઠા ધ્યાન છે, એ ચોથા ગુણ સ્થાને હોઈ શકે છે, થાય છે સમ્યક દ્રષ્ટિને.
બરોબર.
અને એ ધ્યાનના ફળમાં તિર્યંચ અને નરક ગતિ ઉત્પન્ન થાય, પણ સમ્યક દ્રષ્ટિને
નહીં,
એ બંધ ન પડે. પક્ષપાત કર્યો છે એમાં કોઈએ, એમ નથી. સમ્યક દ્રષ્ટિ એ એક સાધન એની પાસે આવ્યું છે, આ અંતરંગ સાધન શક્તિ છે ને, એ પ્રગટ થઈ છે. જે સાધન દ્વારા એ પોતાનું સ્વકાર કરે છે, એમાં એણે પોતાનું અનંત સામર્થ્ય સર્જ્યું છે. અનંત સામર્થ્યને જ્ઞાનમાં એણે સ્વીકાર્યું છે, શ્રદ્ધા જ્ઞાનમાં ધારણ કર્યું છે, અને એનો રસ, વજન, વજન એટલે રસ, ને રસ એટલે વજન, એટલું ઉપજે છે, ઉપજ્યું છે કે આ આર્ત રૌદ્ર ધ્યાનનો રસ એને તોડી નાખ્યો. રૌદ્ર ધ્યાન થાય કોઈને, તો કહ્યું કે સમ્યક દ્રષ્ટિને રૌદ્ર ધ્યાન થાય, પાંચમા ગુણ સ્થાનના મધ્યમ કક્ષા સુધી રૌદ્ર ધ્યાન છે, ઉત્કૃષ્ટ પાંચમામાં ન થાય. એટલે પાંચમામાં સ્વીકાર્યું છે, છઠ્ઠે સાતમે રૌદ્ર ધ્યાન ન થાય, આર્ત ધ્યાન થાય. મુનિને આર્ત ધ્યાન થાય પણ રૌદ્ર ધ્યાન ન થાય, એ છઠ્ઠા સાતમામાં નથી. આ ધ્યાનનો ચાર્ટ જોઈએ તો પણ સમ્યક દ્રષ્ટિને આર્ત રૌદ્ર ધ્યાનના ફળમાં તિરિંચ નરક ગતિનો બંધ ન પડે. ચાર ઘાતીમાં જે ગતિનો બંધ છે ને, એ ન પડે. જાતિ બદલાય, રસ તૂટી ગયો છે, મૂળ તો એનો રસ તૂટી ગયો છે. ભાવ રહ્યો છે પણ ખોખું છે, ખાલી છે, એની હસ્તી એમાં નથી. એ હસ્તીથી જે ટેકો આવે, આ હું એમ થઈને જે ટેકો આવે, એ ગયો છે. તો પરને પડખે જાય છે કે નહીં? પરને પડખે જાય છે, એવું પરિણમન થયું છે, કોઈ અલૌકિક પરિણમન કે જેને લઈને એને એ બંધ. કુદરતના ઘરમાં નથી, આ તો કુદરતી વસ્તુ વ્યવસ્થા છે. કોઈ ઈશ્વરના ન્યાય તોડે તો લોકો ઈશ્વરને માથે આરોપ કરે કે તમે આ પક્ષપાત કર્યો તમારા ભક્ત પ્રત્યે. તમારા ભક્તને દુઃખ નહીં, બીજાને ભલે દુઃખી થાય, તમે એને સુખ લાવી દો, આ એ નથી. અહીં તો પરિણામ અનુસાર બંધ છે, જીવા પરિણામ કરે એવો બંધ થાય એ કુદરતના કર્મની વ્યવસ્થા છે, એમાં ઓછું વધતું કઈ તોડી શકાય નહીં.
બરોબર.
યથાર્થ પ્રકારે સામર્થ્યનો સ્વીકાર નથી શ્રદ્ધા જ્ઞાનમાં. આ તો વાંચ્યું જ્ઞાન થયું, ઉગાડ જ્ઞાનમાં સમજાણો કે આત્મામાં આવી આવી શક્તિ છે, આત્મજ્ઞાન તો નથી થતું, એનું શું કારણ? એનો સ્વીકાર જે પ્રકારે સન્મુખ થઈને આવવો જોઈએ એ પ્રકારે એનો સ્વીકાર નથી. કોકની વાત લઈએ છે, આત્મામાં છે એટલે કોકનામાં છે, કોકમાં છે એમ આવે છે. શું?
બરાબર.
થર્ડ પર્સન, આત્મામાં છે, મારામાં છે, આત્મામાં છે એટલે મારામાં છે એમ પોતાને સ્વીકાર આપવો
જોઈએ.
બહારમાં તો કોક અપમાન સૂચક કોઈ શબ્દ પ્રયોગ કરે તો એ શબ્દ એનાને ચોંટ્યો નથી, એના આત્મામાં આવ્યો નથી, અને શબ્દ કહેનાર રુવાડે રુવાડે એમને ઝાડ લાગી ગઈ કે હવે આ તો જિંદગી ભર અમારાથી ચૂકલાશે, એટલું બધું ચોંટી ગયું, એટલું બધું એને ચોંટી જાય. તારા થતું દ્રવ્યક્ષેત્ર કાળ ભાવથી પીન છે ત્યાં એ પોતે અંગીકાર કરે છે પોતામાં, અને અહીંયા એના સ્વરૂપભૂત વાત છે તો એને મારામાં છે જો એને સ્વીકાર આવે ને એને એની હસ્તી અસ્તિત્વ પકડાય, આવું મારું અસ્તિત્વ છે એમ પકડાય તો એનું વજન એવું આવે કે એને જ્ઞાન જ્ઞાનને આચરણ રૂપ પરિણામ શુદ્ધોપયોગ ના થઈને આત્મજ્ઞાન થયા વિના રહે જ નહીં. કોકના કોકની વાત લે ત્યાં સુધી એને પોતાને અડતી નથી, એવો એક પ્રકાર થાય છે. પરલક્ષી સૂક્ષ્મ જ્ઞાનમાં એવો એક પ્રકાર થાય છે ઉઘાડમાં કે આત્માની વાત પણ એ કોકની કરીને સમજે છે, આત્માની એટલે કોઈની કરીને જાણે છે. મારા જ આત્મામાં આમ છે એવું જાણતો નથી, એવું જાણે ત્યારે એને આત્મજ્ઞાન ન થાય એવું બને નહીં. સીધે સીધી વાત છે. એટલે તો સમ્યક દ્રષ્ટિને મૂફ છે, અનંત શક્તિની મૂફ હોવાથી સપ્તભય રહિત છે એ વાત લીધી. જગતના આલોકના અને પરલોકના માંડીને સર્વ પ્રકારના ભયથી એ રહિત છે, કોઈ પણ પ્રકારનો ભય સમ્યક દ્રષ્ટિને નથી. સમ્યક દ્રષ્ટિના શબ્દકોશમાંથી ભય નામનો શબ્દ કેન્સલ થયો. એમ કે છે કે મારી ડિક્શનરીમાં કોઈ ડેન્જર નથી, કોઈ ભય નથી, કોઈ બીક નથી, એ પ્રશ્ન અહીંયા નથી. હવે એ વાત પૂરી થઈ ગઈ છે. એવી અનંતા સામર્થ્યની મૂક છે. પોતે કેવી રીતે અંગીકાર નથી કરતો એ વિચારવું રહ્યું ને. તો પછી વાત એ છે, પરિસ્થિતિ આ છે તો પછી પોતે એને નથી અંગીકાર કરતો ત્યારે રહે છે ને પરાધીનતાને. સ્વતંત્રતા સ્વીકારે અને પરાધીનતા રહે એવું બને? ઈચ્છે છે તો ઈચ્છે, તો ઈચ્છા માત્ર શું કામ આવે? એને રીતસર આદરવું જોઈએ, કાર્યને આદરવું જોઈએ. માણસ વિચાર કર કરો છો, બોલબોલ કરો છો પણ કામ કરતા નથી. કામ કરો ને ભાઈ, એમ વિકલ્પ આવે, વાણી થાય પણ આદરે નહીં તો કાર્ય નહીં. કાર્ય કેવી રીતે થાય? આ લોકો કહે છે ને ભાઈ વાતોથી વડા નહીં થાય, કામ કરવું પડશે. આ ઈગો વિષય છે. જે જ્ઞાન છે એ જ્ઞાનનું અમલીકરણ, અમલ થવો એ અહીંયા સાથે સાથે છે. એને શું કે આ ભીણો છે પણ ગણ્યો નથી, એટલે કે એનું ભણતર નકામું છે. એવું શાસ્ત્રમાં આવે છે, પાંડે પાંડે કૂતરા ખાંડે, પંડિત થાય ભણી ભણીને, પાંડે પાંડે ભણી ભણીને પંડિત થાય અને કાર્ય ન કરે તો કે શું કર્યું એને, કે પુતરા ખાંડ્યા. એટલે એ તો એવું છે, સાથે ઉપાડ જ છે. કાર્યનો આદર કરવાની વાત પહેલા છે, તેની ચર્ચા થઈ બીજી બહેન સાથે, એની અંદર એ ધની હતો. આદરવાની વાત છે, અસ્તિત્વનું ગ્રહણ કરવું એટલે સ્વરૂપનો આદર છે, એની અંદર એ આદરવાની વાત છે. વિકલ્પ કરવાની, ઈચ્છા કરવાની, બોલવાની, બોલવા માત્ર વિષય નથી આ, એ વિચાર કરવા માત્ર વિષય નથી, વિચારનો તો નિષેધ કરતા નથી. આદરવાની વાત છે, અસ્તિત્વનું ગ્રહણ એટલે આદરવું એ વાત છે. એટલે કોઈ એમ કહે કે આમાં શ્રદ્ધા જ્ઞાનની વાતો માત્ર છે ને આચરણ નથી, કળષ્ટિકામાં એ વાત આવે છે કે આ માત્ર કહેવા માત્ર નથી એમ કરીને, એ આવે છે, એનો ઉપાડ આવે છે અંદરથી, પુરુષાર્થ સહિત કાર્ય સિદ્ધિ થાય છે. પુરુષાર્થ શક્તિ પણ, વીરી શક્તિ પણ પોતાની, ને સાધન શક્તિ પણ
પોતાની,
પોતાની
શક્તિ
એનો સ્વીકાર આપવો જોઈએ. સામર્થ્યનો અંદરમાં સ્વીકાર આપવો જોઈએ, જેવડું જેટલું સામર્થ્ય. ગુરુદેવ તો એવી ભાષામાં કે વિતરાગ સર્વજ્ઞ જિનેન્દ્ર પરમાત્માએ કેવળ જ્ઞાનમાં એક સમયમાં જેવો આત્મા જોયો છે એટલે જેવું આત્માનું અનંત સામર્થવંત સ્વરૂપ જોયું છે એવો આત્મા એને શ્રદ્ધા જ્ઞાનમાં નીચે આવે ત્યારે એને મોક્ષ માર્ગની શરૂઆત થાય. ત્યાં સુધી એને મોક્ષ માર્ગની શરૂઆત ન થાય. હવે તર્ક એટલો થાય કે એ તો ભગવાનને તો કેવળ જ્ઞાન છે એટલે એવો આત્મા જ્ઞાનમાં આવ્યો, અમને ક્યાં કેવળ જ્ઞાન છે કે એવો આત્મા જણાય? તો કે એવો આત્મા જણાય એવું છે, નીચે શુદ્ધ જ્ઞાનનું એવું સામર્થ્ય છે કે જો જ્ઞાન પરસન્મુખતા છોડે અને સ્વસન્મુખ થાય, અંતર્મુખ થાય, તો એને જેવો કેવળ જ્ઞાનમાં ભગવાન જાણીને આત્મા દિવ્ય ધ્વનિમાં ભગવાને કહ્યો એવો આત્મા એને શુદ્ધ જ્ઞાનમાં લક્ષમાં આવે છે, શ્રદ્ધામાં એનો સ્વીકાર થાય છે ને એનો મોક્ષ માર્ગ શરૂ થાય થાય ને થાય જ ન થાય એવું બને. સૌને અનુભવ, અનુભૂતિ સ્વરૂપ અનુભવમાં આવી રહ્યો છે, અનુભૂતિ સ્વરૂપ અનુભવમાં આવી જ રહ્યો છે એમ કે છે. પણ એને અનાદિ બંધના વશે એનું લક્ષ બંધ ઉપર છે, ઉદય ઉપર છે, પર્યાય ઉપર છે, વિભાવ ઉપર છે, એટલે એને આ દેખાવા છતાં દેખાતો નથી, અનુભવવા છતાં અનુભવાતો નથી. એ તો કયું છે ધર્મદાસજી ક્ષુલ્લક ને તો એ જ નિમિત્ત થયું, એ જ શબ્દ નિમિત્ત થયા છે. એ ક્ષુલ્લક હતા, બહુ ક્રિયાકાંડી હતા, અજ્ઞાન દિશામાં ક્ષુલ્લક પંચમ ગુણ સ્થાનની દિગંબર સંપ્રદાયની પરંપરા છે, એમાં ક્ષુલ્લકની પંચમ ગુણ સ્થાનની દિશા લીધી છે. પણ પોતે અજ્ઞાની હતા, ચતુર્થ ગુણ સ્થાન પ્રગટ નહીં થયેલું, પણ ક્રિયાકાંડી જબરા હતા એમ કે એમ લખ્યું છે એમણે પ્રસ્તાવનામાં કે હજારો ઉપવાસ મેં કર્યા હતા એક સાથે ને, પણ અવારનવાર ઉપવાસ કર્યો હતો કે હજારો તો મેં ઉપવાસ કર્યા હતા અને સેંકડો વાર હું સમ્મિત શિખરની યાત્રાએ જઈ આવ્યો હતો. અને મારી જાત માટે હું એમ માનતો થયો હતો કે મેં ઘણું કર્યું છે. એમના એક ગુરુ હતા દેવ કીર્તિ કરીને, દેવેન્દ્ર કીર્તિ, એમણે એમને કહ્યું કે તું સંમિત શિખર ગયો તો ત્યાં સિદ્ધ ભગવાન ના દર્શન કર્યા કે ન કર્યા? કેમ કે ત્યાં તો ઉપર પગલા છે, મંદિર નથી. સિદ્ધ ભગવાન ના દર્શન કર્યા કે ન કર્યા? કેમ કે ત્યાંથી સિદ્ધ ક્ષેત્ર છે ને, ઉપર બધા સિદ્ધ ગયા છે ત્યાં દર્શન શ્રેણી. નાના તો એને કઠોર શબ્દ કહ્યો છે, અંધા હૈ તું, અંધા હૈ, સિદ્ધ ભગવાન કા દર્શન નહીં ક્યા, તું અંધા હૈ. પછી પાછા ફરીને ગયા, પછી આમ બહુ ગીરી વાળા હતા, ફરીને ઉપડ્યા સંમિત શિખર. મારા ગુરુ કે છે કે હું આંધળો છું, ભગવાનના દર્શન કર્યા નથી, ત્યાં જઈને લાવ ફરીને જઈને દર્શન કરું. વળી ત્યાં જઈને આવ્યા, કર્યા સિદ્ધના દર્શન, ભગવાનના કે નથી કર્યા. તું અંધા હૈ દેખને વાલે કો નહીં દેખતા, પછી શબ્દ ક્યાં એને આત્મજ્ઞાન થયું છે. આંધળો કીએ તો એને ખોટું ન લાગી જાય, એને ઉભો રાખવો કે એને ભગાડી મૂકવો, શું કરવું? ભાઈ પાત્ર જોઈને કે છે, પાત્ર જીવને કઠોર વચન પણ એના હિતરૂપ પરિણામે, એ જ એને આત્મજ્ઞાન નું નિમિત્ત થઈ ગયું. એને ચાનક છેડ્યું, ત્યાંથી ચોંટ લાગી એને, અરે હું આટલું બધું કરનાર, મારી કિંમત કાઢી નાખી, હું આંધળો છું એમ કહી દીધું, આટલા આટલા ઉપવાસ કર્યા, ક્ષુલ્લક પદ ધારણ કરીને બેઠો છું, હવે તો મુનિ થવાનું જ બાકી રહ્યું, અને મને આંધળો કે છે, અહીંયાથી ચોંટ મારે, શું છે આ? દેખને વાલે કો નહીં દેખતા, અંદર ઉતરી ગયા. કહેનારને કશાય નથી, કઠોર શબ્દ કહેવામાં કશાય નથી, એને કરુણા છે કે આ જીવને આમ કહેતા પામશે, એવી કરુણા છે. એને બચાવવો છે, બચાવવા માટે જે કરુણા હોય એ કરુણા છે. એવો કઠોર શબ્દ પ્રયોગ અમૃતચંદ્રાચાર્ય કર્યો છે. ત્રણ કશાયનો તો અભાવ છે, સંજલન જ છે, 14 કળશ લીધા, 14 કળશમાં પશુ કયો એને, અજ્ઞાની કોઈ પણ એક નહીંનો એકાંત કરી જાય છે, એક ધર્મનો એકાંત કરે છે, તો એને કહે છે કે તું પશુ છો, એને કહી દીધું પશુ આમ જાણે છે. એટલું તો કોઈ કહેતા નથી કે અમને કહે તો ખોટું લાગી જાય, એ સમજીને જ કોઈ કહેતા નથી કે આમ શું વસ્તુ બિચારાનું બગડી જશે, એના કરતા કાંઈ નહીં, અત્યારે કાંઈ નહીં,
સુધરી જાય તો
સુધરી ના કાઢે નહીં, સ્વાસ્થ્ય ને પ્રમદી સ્વાસ્થ્ય નું લાગતું, એક ધારો બોલવામાં આવે છે ને, કાલે બંધ રહી, કાલે દર્શન નો સામનો વાળો હતો. કરણ શક્તિ થઈ કે આત્મામાં પોતાનું જ સાધન છે, પૂર્ણ સાધન છે, અને સ્વરૂપનું સાધન કે પોતાનું સ્વકાર્યને આત્મા સાધે છે, એવી સાધન થઈને અંતર્મુખ થવાનું જાણવું, અને એને બહારમાંથી કાંઈ સાધનને ભેગું કરવું, મેળવવું, પ્રાપ્ત કરવું, એ વાત રહેતી નથી. એ વ્યવહાર છે, બધો બધો વ્યવહાર છે, નિમિત્ત પણ વ્યવહાર, નિમિત્તને સાધન કહેવું એ પણ વ્યવહાર છે, અને પૂર્વ પર્યાયને સાધન કહેવું એ પણ વ્યવહાર છે. રાગને કોઈ શુભ રાગને સાધન કહેવું, કોઈ શુભ ક્રિયાને સાધન કહેવું, એ બધો વ્યવહાર છે. ખરેખર નિશ્ચય સાધન આત્મા પૂતે છે, પૂતે જે શક્તિ સ્વરૂપે છે એ જ એનો નિશ્ચય છે. હવે સંપ્રદાન, સંપ્રદાનનો શબ્દાર્થ એવો છે, દાન એટલે દેવું, પ્રદાન એટલે વિશેષ કરીને દેવું, સંપ્રદાન એટલે સમ્યક પ્રકારે વિશેષ કરીને દાન દેવું. દાન દેવાની વાત આવે છે,
આવે છે
કે આ દાન દેવાની વાત છે. આત્મા આત્માને દાન દે છે,
એ કરું દાન.
આત્મા પોતે દાની છે એટલે પોતાના સ્વરૂપનું દાન પોતે પોતાને આપે છે. એવી સંપ્રદાન શક્તિ આત્મામાં ત્રણેય કાળે અમર્યાદિતપણે પૂર્ણ શક્તિ, બેહદ શક્તિ, અનંત સામર્થવંત શક્તિ આત્મામાં, સંપ્રદાન શક્તિ આત્મામાં રહેલી છે. જો સંપ્રદાન શક્તિ ન હોત તો સંપ્રદાન વિના, એટલે જો સંપ્રદાન શક્તિ ન હોત તો પરિણતિ સ્વરૂપમાં પોતે સમર્પણ કરી ન શકત. પોતાની પરિણતિ પોતે સ્વરૂપને સમર્પણ કરે છે એ એની સંપ્રદાન શક્તિનું કારણ છે. વ્યાખ્યા જરા લાંબી કરે છે પોતાથી દેવામાં આવતો જે ભાવ, જે ભાવ પોતે દે છે, પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપેયપણામયી, તે ભાવને મેળવવાના યોગ્યપણામયી અથવા તે ભાવને લેવાના પાત્રપણામયી સંપ્રદાન શક્તિ છે. આત્મામાં જે સંપ્રદાન શક્તિ છે, દાન તો પાત્ર હોય લઈએ ને, પાત્રે દાન,
પાત્રે દાન,
દાન તો પાત્ર, દાન દેવાથી પુણ્ય નથી, પાત્રે દાન દેવાથી પુણ્ય છે. સુપાત્ર, પાત્ર હોય તો સુપાત્ર, કુપાત્ર ને સુપાત્ર, પાત્ર એટલે અહીંયા સુપાત્ર નો જ અર્થ છે. સુપાત્ર હોય ને દાન દેવું, અપાત્ર કુપાત્ર હોય ને દાન દેવાય
નહીં,
છતાં દે તો શું થાય, પુણ્ય થાય, પાપ થાય. જે દાન દેવાની ના પરિણામ છે એ કષાયની મંદતાના પરિણામ છે અને એમાં પુણ્યપંદ થાય છે. પણ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે તને એવો મંદ કષાય થતો હોય અને દાન દેવાના પરિણામ તને આવતા હોય તો તું વિવેક કરજે.
બરોબર,
સુપાત્રે દાન દેજે, રખે તું કુપાત્રે દાન દઈશું.
બરોબર,
મસ્જિદ બંધાતી હોય તો ફાળો નોંધાવો કે નહીં, એ દાન કહેવાય. મસ્જિદ બંધાતી હોય તો ફાળો નોંધાવો કે ન નોંધાવો, પણ બજારમાં મોટા મોટા વેપારી આવે ને શર્મ આવે તો, એસોસિએશન તરફથી ફાળો થતો હોય તો એ જલ્દી ન બે, આ જલ્દી બે, ખ્યાલમાં છે. ઉપાશ્રયની વાત હજી જલ્દી ન બેસે, પણ એ બે એક જ જાત છે, થોડું તરત ખ્યાલમાં આવે. એને એમ કહી શકાય હાથ જોડીને, ગુસ્સે થઈને ન કહેવું, હાથ જોડીને કહેવું, અમારી સત્તા જે ધર્મમાં છે તેમાં અમારું સમર્પણ છે. અમારે જ્યાં અર્પણતા કરવી હોય, દાન એટલે ઉપકાર કરવાનો નથી, શું દાન તો સમર્પણ ભાવ છે. તો જ્યાં અમારું શ્રદ્ધાન છે તે ધર્મમાં અમે સમર્પણ કરીએ છીએ. ધર્મના વિષયમાં અમને તમારે ક્યાંય ઘસડવા નહીં, તમે આવશો પણ નહીં, કસડશો તો પણ નહીં આવીએ, એને હાથ જોડીને રવાના કરી શકાય છે.
બરોબર.
પણ નાકનું ટેરવું શું રાખવું હોય બજારમાં સમાજમાં જે રીતે એ રીતે દાન દેવાનું વિધાન નથી શાસ્ત્ર ની
અંદર.
દાન તો થયું જ ને, એ તો દાન લેવા આવ્યા છે. તું માને કે નહીં માને, પણ એ તો દાન લેવા આવ્યા છે. એનું શું ચોખ્ખું કે છે? એ ક્યાં કે છે કે તમે વ્યવહાર સાચવો? એ તો એમ કે છે કે અમને દાન આપો, અમારે આ મુસીબત બાંધવી છે. એમાં શું માંડે? કરવું કરાવું એનું બધું ફળ એક છે. એનું એનું ફળ એક જ છે. વિઘ્ન નાખવાનું પણ ફળ તો મળે. પાપ બંધાય, પાપનું ફળ મળે, સીધી વાત છે. જેવા પરિણામ એવું ફળ છે, એમાં કઈ બીજું થાય નહીં. અહીંયા તો આત્મા આત્માને દાન દે છે, એવું જે સંપ્રદાન પણ છે એ આત્માની શક્તિનું કાર્ય છે, એ આત્માના સ્વભાવનું કાર્ય છે. શુદ્ધ પર્યાયને પોતે દાન, શુદ્ધ શુદ્ધ પર્યાયનું દાન દે છે. પર્યાય શુદ્ધ પ્રગટ થાય છે.
બરોબર.
શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે ને, ક્યાંથી પ્રગટ થઈ? આત્મામાંથી પ્રગટ થઈ. એ શુદ્ધતાનું દાન કોણે દીધું કે આત્માએ દીધું? કોણે લીધું કે આત્માએ લીધું? દેનાર પણ પોતે ને લેનાર પણ
પોતે,
એવો આત્મા છે. સ્વરૂપે કરીને આત્મા એવો છે.
એ લેવાના પાત્ર પણ
પોતે આમ પોતાની શુદ્ધતા ને પ્રાપ્ત કરે, પોતાના આનંદ ગુણની પર્યાયને પ્રાપ્ત કરે એવી પાત્રતા, એવી પર્યાયની પાત્રતા, સિદ્ધ દશાની પાત્રતા, સમ્યક દર્શનની પાત્રતા, એ આત્માનો સ્વભાવભૂત અધિકાર છે. એમ કેવું એ આત્માનો સ્વભાવભૂત અધિકાર છે. એ આત્માના સ્વભાવમાં રહેલી ચીજ
છે.
એમાં એને બીજું કઈ કરવાની જરૂર નથી. એવી તો અમે ચર્ચા કરી, વ્યવહાર દાનને તો એ સમજીને કરવા જેવું છે. મૂળ દાનનો વિષય તો અહીંયા છે. આત્મા પોતે જ પોતાના સ્વરૂપનું દાન અંગીકાર કરે એવું પોતે છે. દાની પણ પોતે છે, લેનાર પણ
પોતે છે.
અહીંયા દાન લેવાની દીનતા નથી. દાન લેનાર દીન કહેવાય છે. નીચે હાથ રહ્યો દેનારનો ઉપર ને લેનારનો નીચે એમ કહેવાય છે. પણ અહીંયા એ પરિસ્થિતિ નથી, કેમ કે અહીંયા લેનાર દેનાર કોઈ બીજો નથી, પોતે જ છે. કેવી કેવી શક્તિઓ છે આપણું. એક કાર્ય થાય છે ને, એક કાર્ય મળે છે, મળે છે આત્માને. પોતાનું કાર્ય ધર્મરૂપી કાર્ય મળે છે, પોતાની કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થાય છે તો પોતે લે છે, પોતે સંપ્રદાન. એનું સંપ્રદાન પણ એનામાં છે, પાત્રતા એનામાં છે, યોગ્યતા એનામાં છે ને મળે છે. એમને મધ્યથી નથી એવું આત્માનું અહીંયા સ્વરૂપ છે. કે જો સંપ્રદાન શક્તિ ન હોત તો પરિણતિ સ્વરૂપમાં પોતે સમર્પણ કરી ન શકત, ન કરત. પણ પોતે બરાબર સંપ્રદાન કરે છે પોતાની શક્તિને લઈને, પોતાની પરિણતિને સ્વરૂપમાં સમર્પણ કરે છે, અર્પણતા કરે છે. સ્વરૂપને માન લીધું છે. સ્વરૂપ તો માન છે, પોતે સમર્પણ કરે છે, પોતાની પરિણતિનું સમર્પણ કરે છે. સ્વરૂપમાં લીન થાય છે, એ સમર્પણ છે. સ્વરૂપ પ્રત્યે સમર્પણ છે, અથવા પરિણતિ સ્વરૂપની સેવા કરે છે. સ્વરૂપની સેવા કરે છે. જેમ દાસી રાજાની સેવા કરે છે, પરિણતિ સ્વરૂપની સેવા કરે છે. ચૈતન્ય રાજા છે, એની સેવા કરે છે પરિણતિ. એ સંપ્રદાન શક્તિ છે. અપાદાન વિના પોતાના દ્વારા પોતાવડે પોતે ન હોત, અપાદાન ને લઈને. અપાદાન એટલે જે માંથી આપવું એમ લેશે, જે પોતાના દ્વારા પોતામાંથી આપવું એને અપાદાન કહે છે. આપનાર પણ પોતે છે, પોતા દ્વારા અપાદાન વિના પોતાના દ્વારા પોતા વડે પોતે ન હોત. પોતે જે છે એ પોતાના અપાદાનને કારણે છે. આમાં વિસ્તારથી વ્યાખ્યા છે. ઉત્પાદ એ છે આલિંગિત ભાવનો. અપાય એટલે હાનિ, અપાય થવાથી હાનિ નહીં પામતા એવા ધ્રુવપણામય અપાદાન શક્તિ. અપાદાન શક્તિ ધ્રુવપણામય લીધી છે. ફરીથી ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવનો અપાય થવાથી હાનિ નહીં પામવા. ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવ છે એનો નાશ થાય છે. સમય સમયના પરિણામ નાશ થાય છે.
નાશ થાય
તો એ નાશ થવા છતાં જેને હાનિ પામતો, જીવ હાનિ પામતો નથી, એવો જે ધ્રુવપણામય ભાવ છે તે મયી શક્તિ છે, તેને અહીંયા અપાદાન શક્તિ કહેવામાં આવે. બહુ સ્પષ્ટ છે. આપવા છતાં ઓછું નથી થતું, અથવા ધ્રુવ જ રહે છે, એકરૂપ રહે છે, જરાય ફેર પડતો નથી. અક્ષય પાત્ર છે આત્મા, અક્ષય પાત્ર છે. આ બીજા બધા અક્ષય પાત્ર બધું તો ઉપમા માત્ર છે. કોઈ લબ્ધિ બુદ્ધિ હોય તો એ બધું સાધારણ પુણ્યની વાત છે. આપે છે ને ઉપર કપડું ઢાંકી દે ને એમાંથી દીધા જ કરે, દીધા જ કરે. આપણે ચમત્કારોની વાત નથી આવતી. એ બધી પુણ્યની લબ્ધિ હોય પણ એની કાંઈ એમાંથી મત
નથી.
આત્મા અક્ષય પાત્ર છે.
અક્ષય પાત્ર
એમાંથી સુખની ઉત્પત્તિ થાય, અનંત પરમાનંદની ઉત્પત્તિ થાય, અનંત કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય, અનંતકાળ પર્યંત અનંત સિદ્ધ પર્યાયોની ઉત્પત્તિ થાય. તો અંદર શું રહે? એટલું બધું અંદરથી નીકળી જાય તો અંદર શું રહે? કે અંદરમાં કાંઈ ફેર પડે નહીં. અક્ષય પાત્ર છે આત્મા. અપાદાન પણ આત્મા અક્ષય પાત્ર છે એવું ને એવું ધ્રુવ રહે આત્મા. એટલું ને એટલું સામર્થ્ય અપબંધ રહે. જ્ઞાન શક્તિમાંથી સર્વજ્ઞપણાનો વેપાર, સર્વજ્ઞપણાનું કાર્ય અનંતકાળ થાય તો જ્ઞાન શક્તિમાં શું ફેર પડે? એ અપાદાન શક્તિ જ આપેલી છે એમાં, કે જ્ઞાન શક્તિ એટલી ને એટલી ધ્રુવ અપબંધ રહી જાય. રંચ માત્ર પણ એમાં ફેર પડે નહીં એવું જે આત્માનું સામર્થ્ય સ્વરૂપ છે અપાદાન શક્તિ દ્વારા. પ્રશ્ન કરો. સંપ્રદાન શક્તિ ને ઉર્ધ્વતા ને પર્યાય ને એમાં શું પ્રશ્નમાં મેળ શું છે? સંપ્રદાન એટલે પોતે પોતાને સમર્પણ કરે છે એવી શક્તિ આત્મામાં છે, એટલી જ વાત છે. ઉર્ધ્વતા તો અગ્રપણે રહેવું, મુખ્યપણે રહેવું, એને ઉર્ધ્વતા છે. એ બીજી વાત છે. આ બીજી વાત છે.
જય ઉત્તરાધિ દિગંબર જય મનો જય.